એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા મનોવૈજ્ઞાનિકની વાત કરવાના છીએ જેમનું જીવન, જુઓ, બહુ ટૂંકું રહ્યું, ફક્ત 37 વર્ષ.
હા, માત્ર 37 વર્ષ.
પણ એમણે માનવ મન અને શિક્ષણ વિશેની આપણી જે સમજ છે ને, એના પર ઊંડી છાપ છોડી છે. આપણે વાત કરી રહ્યા છીએ લેવ સેમ્યોનોવિચ વાઇગોત્સ્કીની.
વાઇગોત્સ્કી
1896માં રશિયન સામ્રાજ્યના ઓર્શામાં એમનો જન્મ, જે અત્યારે બેલારૂસમાં છે. એમનો મૂળભૂત દાવો કહેવાય છે કે ક્રાંતિકારી હતો.
કેવો દાવો?
કે આપણું મન કોઈ બંધિયાર એકાકી વસ્તુ નથી, એ તો આપણી સંસ્કૃતિ, ભાષા, આપણો સમાજ એની ભઠ્ઠીમાં ઘડાય છે. આ જ એમના સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંતનો સાર છે.
બરાબર, એટલે મન એકલું નથી વિકસતું એમ.
હા, તો આજના સંવાદમાં આપણે એમના જીવન, એમના વિચારો અને આજે પણ કેટલા પ્રસ્તુત છે એને થોડું ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીશું.
અને એ સમજવું ખરેખર ખૂબ જ જરૂરી છે, કારણ કે વાઇગોત્સ્કી જે સમયે અને જે જગ્યાએ વિચારતા હતા ને, ત્યાં બધું જ બદલાઈ રહ્યું હતું. મોટી ઉથલપાથલ ચાલતી હતી.
કેવો સમય હતો એ?
જુઓ, ઝારવાદી રશિયાનો અંત આવી રહ્યો હતો. 1917ની બોલ્શેવિક ક્રાંતિ થઈ, નવો સોવિયત સંઘ બની રહ્યો હતો. આ ખાલી રાજકીય ફેરફાર નહોતા.
હા, એ તો બરાબર.
આ તો સમાજ અને માણસને નવેસરથી જોવાનો, એમની નવી વ્યાખ્યા કરવાનો એક મોટો પ્રયાસ હતો. એ યુગનો મુખ્ય ધ્યેય શું હતો? નવા સોવિયત માનવનું નિર્માણ કરવું. અને આ કામમાં મનોવિજ્ઞાનને બહુ મહત્વનું ગણવામાં આવ્યું, એક સાધન તરીકે.
ઓહ, એટલે વાઇગોત્સ્કીનું કામ માત્ર કોઈ એકેડેમિક જિજ્ઞાસા નહોતી, એ સમયના મોટા સામાજિક રાજકીય લક્ષ્યો સાથે જોડાયેલું હતું. આ તો વાતને અલગ જ પરિપ્રેક્ષ્ય આપે છે.
ચોક્કસપણે, એમના કામનો એક હેતુ એ પણ હતો કે માર્ક્સવાદી વિચારધારા પર આધારિત એક નવું મનોવિજ્ઞાન વિકસાવવું. અને એ સમયનું જે બૌદ્ધિક વાતાવરણ હતું ને, એ પણ ગજબનું હતું, ખૂબ ઉર્જાવાન.
જેમ કે?
કણામાં જોર તો રશિયન ફોર્માલિઝમ, કન્સ્ટ્રક્ટિવિઝમ, આવા આંદોલનો જૂની પરંપરાઓને તોડી રહ્યા હતા. વિજ્ઞાનમાં નવા પ્રયોગો થઈ રહ્યા હતા. આ બધાની વચ્ચે વાઇગોત્સ્કીએ મનોવિજ્ઞાનમાં જે મુખ્ય પ્રવાહો હતા એમને પડકાર ફેંક્યો.
કયા પ્રવાહો હતા ત્યારે?
એક તો હતું વર્તનવાદ, બિહેવિયરિઝમ, જે મનને ખાલી ઉત્તેજના અને પ્રતિભાવ એની એક યાંત્રિક પ્રક્રિયા જ માનતું હતું. અને બીજે બાજુ જીન પિયાજે જેવા એમના સમકાલીન હતા.
હા, પિયાજેનું નામ તો ખૂબ જાણીતું છે.
પિયાજે બાળકના વિકાસને મોટે ભાગે વ્યક્તિગત અને આંતરિક પ્રક્રિયા ગણતા હતા. વાઇગોત્સ્કીએ આ બંનેથી જુદો જ એક સામાજિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણ રજૂ કર્યો.
પિયાજે અને વાઇગોત્સ્કી વચ્ચેનો આ તફાવત ખરેખર રસપ્રદ છે. એટલે પિયાજે વ્યક્તિ કેન્દ્રિત હતા, જ્યારે વાઇગોત્સ્કી કહેતા હતા કે આપણો વિકાસ તો મૂળભૂત રીતે સામાજિક છે. શું એટલે તેઓ પછી એલેક્ઝાન્ડર લુરિયા અને એલેક્સી લિયોન્ટીવ સાથે જોડાયા, પેલી પ્રખ્યાત ટ્રોયકા બનાવવા?
એકદમ સાચું. લુરિયા અને લિયોન્ટીવ સાથે એમનો સહયોગ ખૂબ ફળદાયી રહ્યો. આ ત્રિપુટીએ મળીને એક એવા મનોવિજ્ઞાનનો પાયો નાખવાનો પ્રયત્ન કર્યો જે માનવ ચેતનાને એના સામાજિક અને ઐતિહાસિક સંદર્ભમાં સમજી શકે. પણ
શું?
જેમ જેમ સ્ટાલિનનો પ્રભાવ વધતો ગયો, તેમ તેમ વૈચારિક સ્વતંત્રતા પર દબાણ પણ વધતું ગયો. આ દબાણની અસર એમના કામ પર પડી. અને દુઃખની વાત એ છે કે એમના મૃત્યુ પછી તો એમના વિચારો પર ઘણા વર્ષો સુધી પ્રતિબંધ પણ રહ્યો.
આટલા જટિલ સમયમાં એમનો ઉછેર કેવો રહ્યો હશે? આપણે જાણીએ છીએ કે જન્મ ગોમેલમાં એક બૌદ્ધિક યહૂદી પરિવારમાં થયો હતો. એ વાતાવરણની કોઈ અસર દેખાય છે એમના વિચારો પર?
ચોક્કસ દેખાય છે. એમના પિતા સેમ્યોન લોવિચ બેંક પ્રતિનિધિ હતા અને માતા સિસિલિયા મોઇસેવના સુશિક્ષિત હતા. ઘરમાં સાહિત્ય, ફિલોસોફી, રાજકારણ આ બધા વિષયો પર સતત ચર્ચાઓ થતી રહેતી.
વાહ.
કહેવાય છે કે નાના હતા ત્યારથી જ લેવ એટલા જિજ્ઞાસુ અને તર્કબદ્ધ હતા કે લોકો મજાકમાં એમને નાનો પ્રોફેસર કહેતા. આ જે બૌદ્ધિક ઉત્તેજના અને સંવાદનું વાતાવરણ હતું ને, એ એમના પછીના કામમાં સ્પષ્ટ દેખાય છે.
અને એમનું ભણતર? એવું સાંભળ્યું છે કે યુનિવર્સિટીમાં એડમિશન લેવું પણ એમના માટે સહેલું નહોતું.
હા, એ વાત સાચી છે. એ સમયે રશિયન સામ્રાજ્યમાં યહૂદી વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીમાં મર્યાદિત સીટો હતી. ન્યુમિરસ ક્લોસિસ કહેવાતો એક કોટા. વાઇગોત્સ્કીને 1913માં મોસ્કો યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો, પણ એ લોટરી સિસ્ટમથી.
ખરેખર? લોટરી થી?
હા, નસીબ જ કહેવાય. એ પહેલાં એમને એક ખાનગી શિક્ષક મળ્યા હતા, સોલોમન એશપીઝ. એ સોક્રેટિક પદ્ધતિથી ભણાવતા,
એટલે કે પ્રશ્નો પૂછી પૂછીને શીખવવાની રીત.
બરાબર. એનાથી કદાચ એમનામાં વિવેચનાત્મક વિચારસરણીનો પાયો નમખાયો હશે. યુનિવર્સિટીમાં તો એમણે કાયદાનો અભ્યાસ કર્યો ફોર્મલી, પણ એમનો સાચો રસ્તો ફિલોસોફી, ઇતિહાસ, સાહિત્ય અને મનોવિજ્ઞાનમાં હતો. એનો અભ્યાસ એમણે શાન્યાવસ્કી પીપલ્સ યુનિવર્સિટીમાં સાથે સાથે કર્યો.
ઓહો, એટલે કાયદાની ડિગ્રી તો નામની જ, આટલી બધી જુદી જુદી વિદ્યાશાખાઓનો અભ્યાસ. કદાચ એટલે જ એમના વિચારોમાં આટલી વ્યાપકતા છે.
પછી ક્રાંતિ થઈ 1917માં. એ પછી તેઓ ગોમેલ પાછા ફર્યા. ત્યાં શું કર્યું? હા, ક્રાંતિ પછી ગોમેલ પાછા આવી ગયા. ત્યાં જે સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓ હતી એમાં સાહિત્ય અને મનોવિજ્ઞાન ભણાવવાનું શરૂ કર્યું. અને એટલું જ નહીં, એમણે ત્યાં એક મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળા પણ સ્થાપી.
પ્રયોગશાળા?
હા, એ બતાવે છે કે એમને ખાલી થિયરીમાં નહીં પણ પ્રેક્ટિકલ રિસર્ચમાં પણ ઊંડો રસ હતો.
અને પછી આવ્યો એમની કારકિર્દીનો મોટો ટર્નિંગ પોઈન્ટ, 1924માં લેનિનગ્રાડ કોંગ્રેસમાં આપેલું પ્રવચન. એવું તો શું હતું એ પ્રવચનમાં કે બધાનું ધ્યાન ખેંચાયું?
એ હતી સેકન્ડ ઓલ રશિયન સાયકો ન્યુરોલોજિકલ કોંગ્રેસ. ત્યાં વાયગોત્સ્કીએ ચેતનાની સમસ્યાઓ અને મનોવૈજ્ઞાનિક સંશોધનની પદ્ધતિઓ પર એકદમ તેજસ્વી અને પડકારજનક વાત કરી. એમણે ત્યારે જે પ્રચલિત રિફ્લેક્સોલોજી અને પ્રતિક્રિયાત્મક મનોવિજ્ઞાન હતું એની મર્યાદાઓ બતાવી અને ચેતનાના અભ્યાસ માટે એક નવા અભિગમની વાત કરી. એમના વિચારોની મૌલિકતા અને એમની રજૂઆતની સ્પષ્ટતાથી એલેક્ઝાન્ડર લુરિયા એટલા પ્રભાવિત થયા કે એમણે તરત જ વાયગોત્સ્કીને મોસ્કોમાં જે પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયકોલોજી હતી ત્યાં જોડાવાનું આમંત્રણ આપી દીધું. આ ઘટના વાયગોત્સ્કી માટે તો ખરી જ, પણ સોવિયેટ મનોવિજ્ઞાન માટે પણ એક મોટો વળાંક સાબિત થઈ.
પણ આ પ્રોફેશનલ સફળતાની સાથે જ એમના અંગત જીવનમાં એક મોટો પડકાર હતો, ક્ષયરોગ, ટીબી. શું આ બીમારીની અસર એમના કામ પર પડી?
હા, બહુ મોટી અસર પડી. 1920માં જ્યારે ફક્ત 24 વર્ષના હતા ત્યારે એમને ટીબી થયો. એ જમાનામાં ટીબી એટલે ગંભીર જીવલેણ બીમારી ગણાતી. આ નિદાન પછી વાયગોત્સ્કીને હંમેશા એવું લાગતું કે એમની પાસે સમય ઓછો છે.
ઓહ,
આ કારણે એમના કામમાં એક અદ્ભુત તાકીદ, એક તીવ્રતા જોવા મળે છે. એ જાણે સમય સામે દોડી રહ્યા હતા. એમના છેલ્લા વર્ષોમાં તો ગંભીર બીમારી હતી, રાજકીય દબાણ વધતું જતું હતું, ખાસ કરીને પેડોલોજી પર જે હુમલા થયા.
પેડોલોજી? એ શું હતું?
પેડોલોજી એટલે બાળકના સર્વાંગી વિકાસનો અભ્યાસ કરતું ક્ષેત્ર. એના પર રાજકીય હુમલા થયા. આ બધું હોવા છતાં એમણે લખવાનું, સંશોધન કરવાનું ચાલુ રાખ્યું. કહેવાય છે કે ઘણીવાર પથારીમાં હોવા છતાં પણ એમના સહયોગીઓને બોલાવીને પુસ્તકોના પ્રકરણો લખાવતા હતા.
અરે બાપરે.
અને છેવટે 11 જૂન 1934ના રોજ આ તેજસ્વી મન ફક્ત 37 વર્ષની ઉંમરે જ શાંત થઈ ગયું.
આટલું ટૂંકું પણ કેવું નાસી જીવન. ચાલો હવે એમના મુખ્ય વિચારોની દુનિયામાં જઈએ. સૌથી પહેલા એમનો પાયાનો સિદ્ધાંત, સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત. શું કહે છે આ સિદ્ધાંત અને કેમ આટલો મહત્વનો છે?
આ સિદ્ધાંતો વાયગોત્સ્કીના આખા કામનું હૃદય છે. એમણે કહ્યું કે આપણી જે ઉચ્ચ માનસિક ક્ષમતાઓ છે, જેમ કે ધ્યાન આપવું, તાર્કિક રીતે યાદ રાખવું, સમસ્યાઓ ઉકેલવી, અમૂર્ત વિચારો સમજવા, આ બધું કંઈ જન્મથી તૈયાર નથી મળતું.
તો પછી કેવી રીતે વિકસે છે?
આ બધી ક્ષમતાઓ આપણા સમાજ અને સંસ્કૃતિ સાથેની સતત આંતરક્રિયાથી વિકસે છે. અને એમાં મુખ્ય ભૂમિકા ભજવે છે સાંસ્કૃતિક સાધનો, ખાસ કરીને ભાષા.
સાંસ્કૃતિક સાધનો એટલે?
એટલે ભાષા, ગણિતના સિમ્બોલ, કળા, નકશા, લખવાની પદ્ધતિઓ, આ બધા મનોવૈજ્ઞાનિક સાધનો છે. આપણે આનો ઉપયોગ કરીને દુનિયાને સમજીએ છીએ, એની સાથે વ્યવહાર કરીએ છીએ. અને આ સાધનો ખાલી બહારના નથી, એ આપણી વિચારવાની રીતને જ બદલી નાખે છે, એને આકાર આપે છે.
બાપરે, એટલે આપણી વિચારવાની જે પ્રોસેસ છે એ પણ એક સોશિયલ પ્રોડક્ટ છે. આ તો ખરેખર પ્રચલિત માન્યતાઓથી બહુ જુદી વાત છે. મોટાભાગે તો બુદ્ધિ કે ક્ષમતાને વ્યક્તિગત ગુણ જ માનવામાં આવે છે.
બરાબર.
આ જ સંદર્ભમાં એમનો પેલો ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ ZPD નો ખ્યાલ આવે છે. એ શિક્ષણશાસ્ત્રમાં ખૂબ જ પોપ્યુલર થયો. શું છે ઝેડપીડી અને એમાં નવું શું હતું?
ઝેડપીડી વાયગોત્સકીના સૌથી પ્રભાવશાળી અને પ્રેક્ટિકલ વિચારોમાંનો એક છે. એની ક્રાંતિકારી વાત એ છે કે એ બાળકની ક્ષમતાને કોઈ ફિક્સ આંકડા તરીકે નથી જોતો. સામાન્ય રીતે આપણે શું માપીએ કે બાળક અત્યારે શું જાણે છે, શું કરી શકે છે?
હા, ટેસ્ટ લઈને જોઈએ ને.
વાયગોત્સકીએ કહ્યું કે આ અધૂરું ચિત્ર છે. સાચી સંભાવના, સાચું પોટેન્શિયલ તો એ જાણવામાં છે કે બાળક કોઈ વધુ જાણકાર વ્યક્તિ, શિક્ષક હોય, મા બાપ હોય, કોઈ મિત્ર હોય, એની મદદથી શું શીખી શકે છે. ઝેડપીડી એટલે આ જ વિસ્તાર.
કયો વિસ્તાર?
બાળક એકલું શું કરી શકે છે અને મદદથી શું કરી શકે છે, એની વચ્ચેની જે જગ્યા છે એ ઝેડપીડી છે. વાયગોત્સકીએ કહ્યું કે શિક્ષણ ત્યારે જ સૌથી અસરકારક બને જ્યારે એ આ ઝેડપીડીમાં કામ કરે, એટલે કે બાળક જે જાતે કરી શકે એનાથી થોડું આગળનું શીખવે. આ સ્થિર જ્ઞાનને બદલે વિકાસની શક્યતા પર ભાર મૂકે છે. એ શિક્ષણ પ્રત્યે ખૂબ જ આશાવાદી અને ડાયનેમિક એપ્રોચ છે.
આ તો આખી શિક્ષણની પ્રક્રિયાને જોવાની નજર જ બદલી નાખે. શિક્ષકનું કામ ખાલી માહિતી આપવાનું નથી, પણ વિદ્યાર્થીને એની ક્ષમતાના નેક્સ્ટ લેવલ સુધી પહોંચવામાં મદદ કરવાનું છે. આના પરથી જ પેલું સ્કેફોલ્ડિંગ આવ્યું હશે ને?
બિલકુલ. જેરોમ બ્રુનર જેવા પછીના મનોવૈજ્ઞાનિકોએ ઝેડપીડીના વિચાર પરથી જ સ્કેફોલ્ડિંગનો ખ્યાલ વિકસાવ્યો. જેમ મકાન બાંધતી વખતે ટેકા ગોઠવીએ છીએ.
હા, પાલક.
અને જેમ જીવાન મજબૂત થાય એમ ટેકા હટાવી લઈએ, એમ જ શિક્ષણમાં પણ શરૂઆતમાં વિદ્યાર્થીને વધુ મદદ, વધુ ટેકો આપવાનો, અને જેમ જેમ એ શીખતો જાય, સક્ષમ થતો જાય, તેમ તેમ ટેકો ઓછો કરતો જવાનો. આ વાયગોત્સકીના મૂળ વિચારનું જ એક પ્રેક્ટિકલ રૂપ છે.
બસ સરસ. અને વિચાર અને ભાષાના સંબંધ વિશે વાયગોત્સકી શું માનતા હતા? એમણે તો આના પર આખું પુસ્તક લખ્યું છે, થોટ એન્ડ લેંગ્વેજ.
હા, આ એમનું સૌથી જાણીતું અને કદાચ સૌથી ઊંડાણવાળું પુસ્તક છે. એમાં વાયગોત્સકી કહે છે કે માણસમાં વિચાર અને ભાષા શરૂઆતમાં બે અલગ અલગ પ્રવાહ તરીકે વિકસે છે.
અલગ અલગ કેવી રીતે?
જેમ કે બહુ નાનું બાળક વિચારી શકે છે, દાખલા તરીકે રમકડા સુધી પહોંચવાનું વિચારે, પણ એ ભાષાનો ઉપયોગ નથી કરતું, અને શરૂઆતમાં એ શબ્દો બોલે છે, જેમ કે માં, પણ એ શબ્દો કોઈ જટિલ વિચાર સાથે જોડાયેલા નથી હોતા.
હા, બરાબર.
પણ લગભગ 2 વર્ષની આસપાસ આ બંને પ્રવાહો ભેગા મળે છે. બાળકને સમજાય છે કે દરેક વસ્તુનું નામ હોય છે અને શબ્દોનો ઉપયોગ વિચારો વ્યક્ત કરવા માટે થઈ શકે છે. આ જે મહાન સંગમ છે એનાથી મૌખિક વિચાર એટલે કે વર્બલ થોટનો જન્મ થાય છે.
ઓહ.
ત્યાર પછી ભાષા એ વિચારવાનું મુખ્ય સાધન બની જાય છે, અને આ જ પુસ્તકમાં એમણે આંતરિક ભાષણ, ઇનર સ્પીચનો ખૂબ જ મહત્વનો ખ્યાલ આપ્યો.
આંતરિક ભાષણ એટલે આપણે મનમાં જે બોલીએ એ?
હા, આપણો જે આંતરિક મૌન સંવાદ ચાલે છે તે. પણ એ ખાલી મોટેથી બોલાતી ભાષાનું સાયલેન્ટ વર્ઝન નથી. એ બહુ સંક્ષિપ્ત હોય છે, અર્થથી ભરપૂર હોય છે, અને આપણી જે હાયર લેવલની વિચાર પ્રક્રિયાઓ છે એનું માળખું બનાવે છે.
એટલે આપણે મનમાં જે વિચારીએ છીએ એ પણ એક પ્રકારની ભાષા જ છે, ભલે બોલાતી ન હોય.
આ તો ચેતનાના અભ્યાસ માટે બહુ મહત્વનું કહેવાય. એમણે માનસિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાની કોઈ પદ્ધતિ વિશે પણ કહ્યું હતું ને, વિકાસાત્મક પદ્ધતિ. હા, વાયગોત્સકીનો આગ્રહ હતો કે મનોવૈજ્ઞાનિક કાર્યોને સ્થિર કે ફાઇનલ પ્રોડક્ટ તરીકે ન જોવા જોઈએ. એમને સમજવા હોય તો એમનો ઉદ્ભવ ક્યાંથી થયો, એમનો જેનેસિસ શું છે, અને સમય જતાં એમનો વિકાસ કેવી રીતે થયો એ તપાસવું જરૂરી છે. આ જ છે વિકાસાત્મક અથવા જેનેટિક પદ્ધતિ.
અહીં જેનેટિક એટલે પેલું બાયોલોજીવાળું નહીં ને?
ના ના, અહીં જેનેટિક એટલે ઉદ્ભવ સંબંધી, ઓરિજિન રિલેટેડ. આ એપ્રોચ સ્થિર ક્ષમતાઓ માપવાને બદલે પ્રોસેસ પર ભાર મૂકે છે. કોઈ વિચાર કે કૌશલ્ય અત્યારે કેવું છે એ જોવા કરતાં વાયગોત્સકીને એમાં રસ હતો કે એ બાળકમાં ઉગ્યું કેવી રીતે અને સમય જતાં બદલાયું કેવી રીતે.
જાણે કોઈ ફિલ્મ જોતા હોઈએ એમ, ખાલી ફોટોગ્રાફ નહીં.
બરાબર. આ અભિગમ વર્તનવાદ અને એ સમયના બીજા સ્ટેટિક મોડેલોથી સાવ જુદો હતો.
હવે એમના કેટલાક મુખ્ય પુસ્તકોની વાત કરીએ. ધ સાયકોલોજી ઓફ આર્ટ, 1925માં લખાયું પણ પ્રકાશિત થયું છે 1965માં. એમાં શું હતું?
એ મૂળ એમનું ડોક્ટરલ રિસર્ચ હતું. એમાં એમણે શેક્સપિયરના હેમ્લેટ જેવી કલાકૃતિઓનું વિશ્લેષણ કર્યું. એમણે બતાવ્યું કે કળા ખાલી લાગણીઓની અભિવ્યક્તિ નથી, પણ એ લાગણીઓને સામાજિક અને સાંસ્કૃતિક સ્વરૂપો દ્વારા બદલી નાખે છે, ટ્રાન્સફોર્મ કરે છે, અને એક પ્રકારનો સામૂહિક ભાવનાત્મક શુદ્ધિકરણ કે થાર્સિસનો અનુભવ કરાવે છે.
સાહિત્ય અને મનોવિજ્ઞાનનું મિશ્રણ,
હા, એનું ઉત્તમ ઉદાહરણ છે આ પુસ્તક.
પછી ધ હિસ્ટોરિકલ મિનિંગ ઓફ ધ ક્રાઇસિસ ઇન સાયકોલોજી 1927માં લખાયેલું, આ શેના વિશે હતું?
આમાં એમણે એ સમયના મનોવિજ્ઞાનની જે સ્થિતિ હતી એનું ક્રિટિકલ એનાલિસિસ કર્યું. એમણે વર્તનવાદ અને મનોવિશ્લેષણ જેવા મુખ્ય પ્રવાહોની મર્યાદાઓ બતાવી અને દલીલ કરી કે મનોવિજ્ઞાન એક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, કારણ કે એ માનવ ચેતનાની જટિલતા અને એના સામાજિક સાંસ્કૃતિક આધારને સમજવામાં નિષ્ફળ રહ્યું છે. અહીં એમણે પોતાના સાંસ્કૃતિક ઐતિહાસિક અભિગમની રૂપરેખા આપી.
અને છેલ્લે એમનું સૌથી પ્રભાવશાળી કામ થોટ એન્ડ લેંગ્વેજ એમના મૃત્યુ પછી 1934માં પ્રકાશિત થયું. આપણે એની વાત તો કરી, પણ એની અસર કેવી રહી?
થોટ એન્ડ લેંગ્વેજ એમના આખા જીવનના સંશોધન અને ચિંતનનો નિચોડ છે. વિચાર અને ભાષાનો સંબંધ, આંતરિક ભાષણ, શબ્દના અર્થનો વિકાસ, આ બધા વિષયો પરનું એમનું વિશ્લેષણ આજે પણ મનોવિજ્ઞાન, ભાષાશાસ્ત્ર, શિક્ષણશાસ્ત્ર, ફિલોસોફી આ બધામાં મૂળભૂત ગણાય છે. જોકે એમના મૃત્યુ પછી તરત જ સોવિયત સંઘમાં એમના વિચારો દબાવી દેવામાં આવ્યા હતા.
હા, એ પ્રતિબંધની વાત કરી હતી આપણે.
પશ્ચિમી દુનિયામાં એમનું મહત્વ ખરા અર્થમાં ત્યારે સમજાયું જ્યારે 1962માં થોટ એન્ડ લેંગ્વેજનો અંગ્રેજી અનુવાદ આવ્યો અને પછી 1978માં માઇન્ડ ઇન સોસાયટી નામનો નિબંધ સંગ્રહ આવ્યો, જેણે ઝેડપીડી જેવા ખ્યાલોને બહોળા પ્રમાણમાં લોકો સુધી પહોંચાડ્યા.
એમના વારસાની આખી વાત જ નાટકીય છે. પ્રતિભા, ક્રાંતિ, પછી દમન અને છેવટે પુનઃશોધ. સોવિયત સંઘમાં 1936માં એમના કામ પર પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યો હતો?
1936માં કમ્યુનિસ્ટ પાર્ટીએ એક હુકમનામું બહાર પાડ્યું જેમાં પેડોલોજીની સખત ટીકા કરવામાં આવી. પેડોલોજી, જેમ મેં કહ્યું, એ બાળકના વિકાસનો અભ્યાસ કરતું એક આંતરશાખાકીય ક્ષેત્ર હતું. વાઇગોત્સ્કી, લુરિયા જેવા લોકો એમાં સક્રિય હતા. સત્તાવાળાઓને આ ક્ષેત્ર બુર્જવા લાગ્યું, માર્ક્સવાદી વિચારધારાની વિરુદ્ધ લાગ્યું. આ હુકમનામાના કારણે વાઇગોત્સ્કીના પુસ્તકો પર પ્રતિબંધ મુકાયો. લગભગ 20 વર્ષ સુધી સોવિયત યુનિયનમાં એમના વિચારો પર ખુલ્લી ચર્ચા જ ન થઈ શકી. એમની પુનઃશોધ તો છેક 1950ના દાયકાના અંતમાં શરૂ થઈ, સ્ટાલિનના મૃત્યુ પછી પેલો ખ્રુશ્ચેવ થોનો સમય આવ્યો ત્યારે.
અને પશ્ચિમમાં એમના વિચારો કેવી રીતે ફેલાયા? શરૂઆતમાં કયા ક્ષેત્રો પર વધુ અસર થઈ?
પશ્ચિમમાં 1960 અને 1970ના દાયકામાં ટ્રાન્સલેશન દ્વારા એમના વિચારો પહોંચ્યા. શરૂઆતમાં સૌથી વધુ પ્રભાવ પડ્યો એજ્યુકેશનલ સાયકોલોજી પર, ખાસ કરીને ઝેડપીડી અને ભાષાની ભૂમિકાના સંદર્ભમાં. આપણે વાત કરી એમ જેરોમ બ્રુનર જેવા વિચારકોએ એમના વિચારોને આગળ વધાર્યા.
પણ પછી તો એમનો પ્રભાવ ઘણો વ્યાપક બન્યો, ખરું ને? આજે કયા ક્ષેત્રોમાં એમના વિચારો મહત્વના ગણાય છે?
હા, 1980 પછી તો એમના વિચારોનો પ્રભાવ ખૂબ જ ફેલાયો. આજે ડેવલપમેન્ટલ સાયકોલોજી, લિંગ્વિસ્ટિક્સ, કલ્ચરલ સાયકોલોજી, એન્થ્રોપોલોજી, એજ્યુકેશન, એક્ટિવિટી થિયરી અને પેલું કમ્પ્યુટર સપોર્ટેડ કોલેબોરેટિવ લર્નિંગ, CSCL, આવા કેટલાય ક્ષેત્રોમાં એમના વિચારોનો પડઘો સંભળાય છે.
એટલે કે એમની રેલેવન્સ ઓછી નથી થઈ?
બિલકુલ નહીં. ક્લાસરૂમમાં જુઓ તો સહયોગી શિક્ષણ, કોલેબોરેટિવ લર્નિંગ, ગતિશીલ મૂલ્યાંકન, ડાયનેમિક અસેસમેન્ટ, જે બાળકની શીખવાની ક્ષમતા માપે છે, ખાલી જ્ઞાન નહીં, સાંસ્કૃતિક રીતે પ્રતિભાવશીલ શિક્ષણ પદ્ધતિઓ, કલ્ચરલી રિસ્પોન્સિવ ટીચિંગ, સમાવેશી શિક્ષણ, ઇન્ક્લુઝિવ એજ્યુકેશન, આ બધા આધુનિક અભિગમોમાં વાઇગોત્સ્કીના વિચારોનો સ્પષ્ટ પ્રભાવ છે. ટેકનોલોજી અને શિક્ષણને જોડવામાં પણ એમના વિચારો કામ આવી રહ્યા છે.
એમના કેટલાક પ્રખ્યાત કોટ્સ એમના વિચારોને બહુ સુંદર રીતે રજૂ કરે છે, જેમ કે, બીજાઓ દ્વારા આપણે પોતે બનીએ છીએ, થ્રુ અધર્સ વી બીકમ આર સેલ્સ. આ તો જાણે એમના સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંતનો આત્મા છે.
બરાબર. ઈ જ કહે છે કે આપણી ઓળખ, આપણી ચેતના કંઈ એકાંતમાં નથી બનતી, એ તો સતત સામાજિક આંતરક્રિયાઓ અને સંબંધોથી જ બને છે.
અને પેલું ઝીપીડી વાળું વાક્ય, બાળક આજે જે સહકારથી કરી શકે છે તે કાલે એકલા હાથે કરી શકશે.
હા, આ શીખવાની પ્રક્રિયાના સામાજિક પાસા અને વિકાસની શક્યતા પર ભાર મૂકે છે. માર્ગદર્શન અને સહયોગથી જ્ઞાન અને કૌશલ્યનું આંતરિકીકરણ થાય છે, એ આપણા પોતાના બને છે.
ભાષા અને વિચાર પરનું પેલું, શબ્દ એ માનવ ચેતનાનું સૂક્ષ્મ સ્વરૂપ છે.
હા,
આનો શું અર્થ કરવો?
વાયગોત્સ્કી માનતા હતા કે શબ્દ ખાલી એક અવાજ કે લેબલ નથી, દરેક શબ્દની પાછળ એક આખો સાંસ્કૃતિક ઇતિહાસ હોય છે, જટિલ અર્થોનું માળખું હોય છે. શબ્દ દ્વારા જ આપણે દુનિયાને વર્ગીકૃત કરીએ છીએ, સમજીએ છીએ, એના વિશે વિચારીએ છીએ. એટલે શબ્દ એ આખી ચેતનાનું એક નાનું પણ સંપૂર્ણ પ્રતિબિંબ છે.
અને શિક્ષણ અને વિકાસના સંબંધ વિશે એમનો પેલું વિધાન, માત્ર સારું શિક્ષણ એ છે જે વિકાસ કરતા આગળ હોય.
આ ફરી ઝેડપીડી સાથે જોડાયેલું છે. શિક્ષણ ખાલી બાળકના અત્યારના લેવલને ફોલો ન કરે, પણ એને સક્રિય રીતે આગળ વધારે. શિક્ષણ વિકાસને લીડ કરે છે, એની પાછળ નથી ચાલતું. આ શિક્ષણની શક્તિમાં ઊંડો વિશ્વાસ બતાવે છે.
એમના જીવન વિશે કેટલીક ઓછી જાણીતી પણ રસપ્રદ વાતો પણ છે. જેમ કે એમનું મૂળ નામ લેવ સિમખુરિચ વિગોળસ્કી હતું, પછીથી વાયગોત્સ્કી થયું, આવું કેમ?
હા, વિગોળસ્કી એ સામાન્ય યહૂદી અટક હતી. એવું મનાય છે કે એમણે વધુ રશિયન જેવી લાગે એવી અટક વાયગોત્સ્કી અપનાવી, કદાચ એ સમયના સામાજિક રાજકીય વાતાવરણને કારણે હોય, અથવા કારકિર્દીમાં વધુ સ્વીકૃતિ મળે એ માટે હોય, પણ પાક્કું કારણ જાણી શકાયું નથી.
અને પેલી યુનિવર્સિટીમાં લોટરીથી એડમિશનવાળી વાત, એ પણ અનોખી છે. અને એ પણ નોંધપાત્ર છે કે એમના જીવનકાળ દરમિયાન એમને કોઈ મોટી ઓળખ કે એવોર્ડ નહોતા મળ્યા. એમની ખરી કદર તો એમના ગયા પછી દાયકાઓ વીતી ગયા ત્યારે થઈ.
સાચી વાત છે. એમની મોટાભાગની પ્રતિષ્ઠા તો મરણોત્તર જ બંધાઈ એમના કામના અનુવાદો થયા પછી. અને એ પણ રસપ્રદ છે કે એમના કામનું એડેપ્ટેશન કોઈ ફિલ્મો કે નાટકોમાં નથી થયું, પણ રિયલ વર્લ્ડ એજ્યુકેશનલ મેથડ્સ, ટીચિંગ મટીરિયલ્સમાં, ટેકનોલોજીમાં થયું છે.
જેમ કે
પેલું સ્કેફોલ્ડિંગ, કોલેબોરેટિવ લર્નિંગ પ્રોજેક્ટ્સ, ડાયનેમિક એસેસમેન્ટ ટૂલ્સ, આ બધો એમનો જીવંત વારસો છે.
ખરેખર એમનો પ્રભાવ તો મૂર્ત સ્વરૂપે આજે પણ આપણી શૈક્ષણિક સંસ્થાઓમાં જોઈ શકાય છે.
અને અંતે એક વિચાર જે આપણને બધાને વિચારતા કરી મૂકે. વાયગોત્સ્કીના વિચારો એક ક્રાંતિકારી યુગમાં જન્મ્યા, વિચારધારાના દબાણમાં દબાયા, છતાં સમય અને સરહદોને પાર કરીને આજે પણ પ્રસ્તુત છે. જો આપણે ખરેખર સ્વીકારીએ કે આપણું મન, આપણા વિચારો, આપણી ક્ષમતાઓ, આ બધું સામાજિક અને સાંસ્કૃતિક રીતે ઘડાય છે, તો આ સમજણ આજે આપણે જે રીતે શીખીએ છીએ, શીખવીએ છીએ, બાળકોને ઉછેરીએ છીએ, એકબીજા સાથે વાતચીત કરીએ છીએ, એમાં કેવો બદલાવ લાવી શકે?
સારો પ્રશ્ન છે.
શું આ સમજ આપણને વધુ સહાનુભૂતિવાળા, વધુ સહયોગી અને વધુ ન્યાયી સમાજ બનાવવામાં મદદ ન કરી શકે?
ખૂબ જ સજોટ અને ઊંડો પ્રશ્ન. વાયગોત્સ્કી આપણને યાદ અપાવે છે કે માણસ હોવું એ કંઈ એકલા અટુલા હોવાની વાત નથી, એ તો એકબીજા સાથે જોડાયેલા રહેવાની, એકબીજા પાસેથી શીખવાની અને સાથે મળીને વિકસવાની વાત છે. લેવ વાયગોત્સ્કીના જીવન અને કાર્યની આ સફર ખરેખર વિચારપ્રેરક અને પ્રેરણાદાયી રહી. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.